તારીખ 29/9/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 169 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર 108મો તારીખ પોતાને લક્ષ્યમાં લઈને પોતાને પોતે સંબોધન કરે છે. એ પ્રકારથી આ વચનોનો સ્વાધ્યાય કરવા યોગ્ય છે. જરા અવાજ ધીમો છે, ન સંભળાય તો જરા નજીક આવજો. ભ્રમામાં તને હિત કહું છું, ભ્રમામાં તને હિત કહું છું. એટલે પહેલા જે કહ્યું કે અંતરમાં સુખ છે, બહારમાં સુખ નથી, એ વિષયમાં કદાચ તને બહારમાં સુખ લાગે, બહારમાં ક્યાંય સુખનો અનુભવ થાય તો તું ભ્રમણામાં પડીશ નહીં કે એ સુખ છે. હું તને હિત કહું છું, તારે તારા તારા હિતની તારા ભલાઈની વાત કરું છું. આ મારું છે એવા ભાવની વ્યાખ્યા પ્રયત્ન ન કરતો, ભાવની વ્યાખ્યા નહીં કરતો. બોલાય જુદી વાત છે કે મને તાવ આવ્યો, પણ ભાવમાં મને તાવ આવ્યો નથી, ભાવમાં તો શરીરને તાવ આવ્યો છે. એમ રહેવું જોઈએ. મારી ઉંમર આટલી થઈ, ભાવમાં એમ નથી લેવાનું, શરીરની ઉંમર આટલી થઈ. એમ આ મારું છે એવા ભાવની વ્યાખ્યા ન કર. બને ત્યાં સુધી ભાવમાં સુધારો કર. બોલવાનો દોષ નથી, ભાષાનો દોષ નથી, ભાવનો દોષ છે. આ તેનું છે એમ માનીને ન બેસ, મારું ને તારું એમ બે ભાગ નહીં કર. આ તેનું છે તો બાકીનું મારું છે એમ આપોઆપ એમાં આવી જાય છે. આ મારું છે તો બાકીનું તેનું છે એમ આવી જશે. એટલે એ પ્રમાણે પણ નહીં કર. કુટુંબમાં, પરિવારમાં, સગામાં, સંબંધીમાં આટલું મારું, બાકીનું એનું, એનું તે મારું ને મારું તે એનું ને, એમ કરીને જીભ પોતાને જે પોતાપણું કરવું છે એની પકડ કરે છે. એ બાને પણ પકડ કરે છે, પોતાપણું કરીને પણ પકડ કરે છે, અને પારકાનું પારકાપણું કરીને પણ પોતાની પકડ કરે છે. આ માટે આમ કરવું છે એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ. આ એક અજ્ઞાનની નિશાની છે કે જીવ ભવિષ્યની ચિંતા કરે છે, અથવા અજ્ઞાન દશામાં ભવિષ્યની ચિંતા થયા વગર રહે નહીં. આજે કાંઈ વાંધો નથી, કાલનું શું, આની ચિંતા જીવ કરવાનો કરવાનો ન કરવાનો સંસારમાં. કૃપાળુદેવ પોતા માટે એમ લખે છે કે એક ક્ષણનો પણ અમને વિકલ્પ નથી આવતો કે એક ક્ષણ પછી આમ કે તેમ કરવું કે આનું પ્લાનિંગ કરવું. આ પ્લાનિંગની બાબતમાં છે. આ માટે આમ કરવું છે, ભવિષ્ય નિર્ણય ન કરી નાખ. એટલે તું તારા સંયોગોની બાબતમાં પ્લાનિંગ નહીં કર. તો પ્લાનિંગ કરવાનો કોઈ અર્થ નથી. એટલા માટે એ નિરર્થક છે કે પૂર્વકર્મનું સારું બનવાનું છે. પોતે કરેલા પ્લાનિંગ પ્રમાણે બનવાનું નથી, એટલે એનો કોઈ અર્થ નથી. અને પોતે કઈ કરી શકતો પણ નથી. સંયોગોના ફેરફારો પોતે પોતાની ઈચ્છાથી કરી શકે એ વસ્તુ સ્થિતિની મર્યાદામાં નથી. એટલે એ બધા વિકલ્પો છે એ પોતાના સ્વરૂપને ભૂલાવનારા છે. પોતે સ્વરૂપથી કઈ કરી શકતો નથી એને ભૂલીને જે ભવિષ્યમાં આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, પછી આમ કરવું છે, એમ કર્યા કરે છે. ના, નહીં કરવું. આ લાઈનમાં આવવું હોય ને નહીં કરવું. હા, એટલે શું છે, તમારા ઘણા વિકલ્પો બંધ થઈ જશે. જો તમે એક નિર્ણય કરો કે આ ભવિષ્યનો પ્લાનિંગ કરવાનો કોઈ અર્થ નથી, એ કરવાથી મને નુકસાન સિવાય બીજું કાંઈ નથી, તો તમારા ઘણા વિકલ્પો બંધ થઈ જશે. અને નહીતર વિકલ્પોની પરંપરાને ઝાળ એટલી ચાલશે, એટલી ચાલશે કે જેનો કોઈ હિસાબ નથી. હિસાબ નહીં એટલી ચાલશે. ન કહો તો એમ સમજાય એવી વાત છે. કોઈ અમને એમ કહે કે ના ના અમને કાંઈ નથી ચાલતું, કે બસ એ બધી ખબર છે. ચાલે જ ચાલે, પહેલા વગર રહે
નહીં.
વર્તમાનને ભૂલે છે, વર્તમાનને ભૂલે છે. અને વર્તમાનમાં જે કરવા યોગ્ય છે પોતાનું હિત, કારણ કે હિત તો વર્તમાનમાં થશે. ભવિષ્યમાં કઈ કાર્ય થતું નથી, કાર્ય તો વર્તમાનમાં થાય છે. તો હિત કરવું હોય તો વર્તમાનમાં જ કરવાનું છે. એના બદલે વર્તમાનમાં અહિત કરે છે. ભૂત ભવિષ્યનો વિચાર કરીને વર્તમાનમાં અહિત કરે છે. બીજું વર્તમાન ખોઈ બેઠો. શું થયું કે વર્તમાન ખોઈ બેઠો. પ્રત્યેક સમયનું વર્તમાન ખોટો જાય છે, પ્રત્યેક સમયનું વર્તમાન ખોટો જાય છે, નુકસાન કરતો જાય છે, ખોટો જાય છે, નુકસાન કરતો જાય છે. હવે એને બુદ્ધિવાળો કેવો વિચાર વિચારવાનો કેવો કે કેમ એ સવાલ છે. એવી વાત છે. કોઈ મૂરખ કહે તો દુઃખ લાગે, ને ગધેડો કે તો એથી વધારે દુઃખ લાગે. પણ વાત તો એવી છે કે પોતે પોતાને નુકસાન કરવા સિવાય કાંઈ કરતો નથી. સીધી વાત છે. અંદર અનંત આનંદ નો સાગર ભર્યો છે, પરમાનંદ નો કંદ છે અંદરમાં. તને છોડીને બારમાં સુખ લેવા જાય છે, ક્યાં છે તો છે ને છે તો નહીં, ગમે ત્યાં જાય તો છે તો નહીં, અને મળે એમ છે નહીં, મળ્યું નથી ને મળતું નથી, તો સાબિત થઈ શકે તો પ્રયત્ન કર્યા કરે છે. ત્યારે જ્ઞાની પુરુષોએ કરુણા કરીને એને બીજી દિશા બતાવી. જો ભાઈ, સુખનું તારો સ્થાન બીજું છે અને તું જાય છે બીજે, અને નુકસાન સિવાય દુઃખ સિવાય કાંઈ થવાનું નથી. આના ફળમાં દુઃખ સિવાય કાંઈ મળવાનું નથી, આકુલતા સિવાય કાંઈ મળવાનું નથી, એ વાત નક્કી છે.
ભવિષ્યની ચિંતા કરે છે, અહીંયા ભવિષ્યની ચિંતા કરે છે, અને ત્યાં પોતાના આત્માની માટે પોતાની માટેની વાત આવે છે, ત્યાં ભવિષ્યનો વિચાર કરવા
તૈયાર. એટલે પોતાને દયાદી સ્વરૂપ માન્યો છે ને, એનું કારણ શું છે? પોતાને દયાદી સ્વરૂપ માન્યો છે, બે છૂટી જવાનો છે. શરીર શરીર સ્વરૂપે પોતાને માન્યો છે, પણ એ શરીર છૂટી જવાનો છે. એટલે 150 વર્ષનું પ્લાનિંગ કરે, પણ અનંતકાળનું શું પ્લાનિંગ કરવું હોય તો એનું કર. કે અનંત કાળ હું અહિયાં જ રહેવાનો છું, તો મારે શું કરવાનું છે? બે દિવસની મુસાફરી હોય, કન્ટિન્યુ રસ્તામાં રહેવાનું હોય તો બધી તૈયારી કરે. અનંતકાળની મુસાફરીની તૈયારી કેટલા પ્રમાણમાં કરવી જોઈએ એનો વિચાર સુધા ન હોય તો વિચારવાનું પણ કેમ કહેવાય? આ માટે આમ કરવું છે એ ભવિષ્ય નિર્ણય ન કરી રાખ. 23 વર્ષની ઉગતી ઉંમરે આ બધી વાત છે. આ ઉંમર તો શું છે? એમ્બિશન્સની ઉંમર છે. આ હવાઈ કિલ્લામાં ચાલતો હોય યુવાન માણસ એ ઉંમરમાં એમને આ સૂજે છે. આ માટે આમ ન થયું હોત તો સુખ થાત એમ સ્મરણ ન કર. ભૂતકાળ નહીં, ઓલી ભવિષ્યની વાત કરી. આ ભૂતકાળ નહીં, આમ ન થયું હોત તો સુખ થાત ને આમ થયું માટે દુઃખ થાત. એ પણ તારી ગણતરી બધી ખોટી છે. પ્રારબ્ધ અનુસાર જે થવા યોગ્ય હતું તે જ થયું છે. વસ્તુનું વિજ્ઞાન એમ કહે છે, પદાર્થ વિજ્ઞાન એમ કહે છે કે દરેક પદાર્થની અવસ્થા પાકીને આવે છે. એમ ક્યારે પાકે ત્યારે એમાં રસ થાય, મીઠો રસ થાય. તો એ પાકે એમને કોઈ એમાં કોઈ ખાતર પાણી કરીને લગાડીને કઈ પકડી શકાય નહીં. મૂળ મૂળમાં ખાતર પાણી આપવું પડે અને એની રીતે એ ઉપર ચડે. એને કુદરતી એલિવેટર્સ છે. આપણે સીધી પાણીની બાલદી ત્યાં લગાડાય નહીં અને ખાતરની કોથળીએ ત્યાં મૂકાય નહીં, નીતર બગડી જાય. તો એને એના ટાઈમે જ પાકે, એના સમયે જ પાકે. એ જેમ વૈજ્ઞાનિક છે એમ એક એક પરમાણુ અને એક એક જીવ, જીવ અને જળ બંનેની અવસ્થા પાકીને પ્રગટ થાય છે. કેમ કે એનામાં એના ગુણધર્મો છે, એના ગુણધર્મોમાં અનુસાર એ પરિણમન કરે છે. બીજી રીતે પરિણમન થઈ શકવાની કોઈ શક્યતા નથી. તો પછી કોઈ અવસ્થા સાથે તારે આનાકાનીનો સવાલ ક્યાં ઊભો થાય છે કે આમ થયું તો ઠીક થયું, આમ થયું તો ઠીક ન થયું, એ વાત ક્યાં રહી છે? જે થયું તે અને તારે લેવા દેવાશું, તારે કોઈ નિસ્બત નથી. જે થયું એથી તારામાં કઈ આવ્યું કઈ ગયું એ બનતું નથી. જીવમાં તો કઈ આવતું જતું નથી, એ તો એમને નિર્લેપ તત્વ છે. સ્વભાવથી તે આત્મા નિર્લેપ તત્વ છે અને એનો પુરાવો છે કે તમે જીભથી હજારો સ્વાદ ચાખ્યા, નાકથી અનેક ગંધોને સૂંઘી, કાનથી અનેક સ્વરોને સાંભળ્યા, જ્ઞાનનું કોરેકોરું નિર્લેપ રહ્યું છે કે નથી રહ્યું? જ્ઞાનમાં કયો સ્વાદ ચોંટ્યો છે, હારો લાગ્યો, એ ચોંટી ગયો તો? અરે સ્મરણમાં નહીં રહે, થોડા દિવસ પછી વિસ્મરણ થઈ જશે. તમે સ્મરણ રાખવું મુશ્કેલ થઈ પડશે. એવો જ્ઞાન સ્વરૂપી, નિર્લેપ જ્ઞાન સ્વરૂપી જ્ઞાન સ્વભાવે તો આત્મા છો. એટલે જે કાંઈ થાય છે એની સાથે ખરેખર તારે તો લાગતું હોય, તું છે નહીં, તું તો નિર્લેપનો નિર્લેપ જ છો. અને એનો પુરાવો પ્રગટ છે, એનો સેમ્પલ તો પ્રગટ છે. એટલે બારમાં જે કાંઈ બને એનો તમે જે હરખશોખ થાય એ અજ્ઞાન સિવાય બીજું કાંઈ નથી, એમાં કોઈ સમજણવાળી વાત નથી રહેતી. એમ જ તેને ભવિષ્યમાં પણ એમ જ થવાનું છે. જે થવાનું છે તે જ થવાનું છે. તમામ અવસ્થાઓ પરિપક્વ કાળે જ બહાર આવવાની છે. જે પણ એના કાળે એના કારણે થયું છે એનાથી તને લાભ થયો નથી ને નુકસાન થયું નથી. હતો લાભ થયો છે ને તો નુકસાન થયું છે. તું તો કોરે કરો નિર્લેપ જ રહ્યો છો, જોઈ ગયો તારામાં આવ્યું કઈ ગયું કઈ
હે
ગુસ્સો કર્યો ત્યારે દુઃખી થયો, પણ જેને કારણે ગુસ્સો કર્યો એમાં તારું કઈ ગયું તું તો ત્યાં ગુસ્સો કર્યો, તારામાં કઈ અનિષ્ટ આવ્યું તું તો ત્યાં ગુસ્સો કર્યો, કઈ ઇષ્ટ તારું ગયું એમાં ગુસ્સો થયો, શું થયું એટલો ગુસ્સો કર્યો? એટલે ત્યાં દુઃખ ભોગવું, એ વખતે આકુલતાને ભોગવે. ચિંતા કરવી એટલે કે એવું ફરીને ન થાય, એનું એવું ફરીને દુઃખ ન થાય, દુઃખી ન થવું હોય તો એની એની કોઈ વ્યવસ્થા ને યોજના હોય એને વિચારવી. દુઃખી ન થવું હોય તો જે અજ્ઞાનને કારણે દુઃખી થઈ રહ્યો છો એ અજ્ઞાન કેવી રીતે મટે એને વિચારવું. કેમ કે કઈ કર્યા વગર તો તું રહેવાનો નથી, તારી જે ટેવ છે એમાં તું કઈ કર્યા વગર તો રહેવાનો નથી. ત્યારે અજ્ઞાની કહેશે તો પછી આ કર, પણ વાત છે એવી રીતે અવલંબન લેવાનું નથી કે જે દોષ થયા તે ભલે થયા ને એનો કઈ વાંધો નહીં ને, એવું અવલંબન લેવાનું નથી. એના સ્વકાળે થયા ને એવી રીતે અવલંબન લેવાનું નથી, અવલંબન બીજી રીતે લેવાનું છે. કેમ કે સિદ્ધાંત એ સિદ્ધાંત છે, પણ કૃપાલુદેવ એક જગ્યાએ લખે છે, સત્સંગના પ્રકરણમાં લખે છે, સિદ્ધાંતની સરળ ચર્ચા કેવી, 24મો પાઠ છે મોક્ષમાળામાં, મોક્ષમાળા જે 70મા વર્ષે લખી ત્યારે એમની ક્યાં ને ક્યાં નજર છે જેની, પાનું 75 નીચે લખે છે, નીચેથી 6 લીટી, કે સત્સંગ યથાર્થ સત્સંગ કોને કહેવાય, યથાર્થ સત્સંગના કેટલાક પડખાઓ એમણે બતાવ્યા છે, કે જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર ઉપર વિચાર બંધાય, નિર્ણય બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટતી હોય, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, સિદ્ધાંત વિચાર ચર્ચા એમનો લીધો, કે જ્યાં સિદ્ધાંત વિચારની ચર્ચા થાય એમનો લીધું, સરળ સ્વભાવથી. કેમ કે સિદ્ધાંત એક એવી ચીજ છે કે જીવ અસરળતા કરે તો એ સિદ્ધાંતથી એને નુકસાન થાય, અને સરળતાથી વિચાર કરે તો એ જ સિદ્ધાંતથી એને લાભ થાય. કેમ કે આ ક્રમ બધે અથવા મોટો સિદ્ધાંત એ છે કે બે દ્રવ્યો ભિન્ન છે, જીવને બીજા જીવ સાથે અભિન્નતા નથી, સર્વથા ભિન્નતા છે, અને જીવને બીજા પરમાણુ સાથે પણ સર્વથા ભિન્નતા છે. આ ભિન્નતાનો સિદ્ધાંત તો બહુ મોટો છે આપણો, પણ સરળતાથી એ વિચારાય તો, અસરળતાથી વિચારાય તો પછી ગડબડ મોટી થાય એમાં. દયાનો પ્રશ્ન છે, કોઈને તકલીફ થતી હોય તો કઈ આપણે નહીં, એને આપણે શું લેવા દેવા, આપણે તો ભિન્ન છીએ. કોઈને તકલીફ થતી હોય એના સેવા કરવાનો પ્રસંગ હોય, એની દવા દારૂનો પ્રસંગ, હું તો ભિન્ન છું તમારાથી, હું શું કરી શકું, સરળતા નથી એમાં. સિદ્ધાંત તો સિદ્ધાંત છે પણ એમાં સરળતા નથી. દરેક ઊંચામાં ઊંચો સિદ્ધાંત અથવા કોઈ પણ કોટીનો સિદ્ધાંત એના બે પાસા છે, જો સરળતાથી વિચારાય તો એમાંથી અમૃત નીકળે, એ જ સિદ્ધાંતને અસરળતાથી વિચારાય તો એમાંથી ઝેર નીકળે. હા કાશી નો કર્મ નો જે આ વિષય લીધો છે ત્યાં એ વાત લીધી છે, કર્મ નું પ્રતિપાદન કરી છે ત્યાં વાત.
અસરળતાથી લગાવે, અસરળતાથી સિદ્ધાંત લગાવી તો આકુલતા ઉત્પન્ન
થાય, આકુલતા થાય, દુઃખ થાય અને દોષ થાય જ. આકુલતા નો દુઃખ દોષ વગર છે ને.
આયુષ્ય ભર પડે તે 60 રૂપિયા વર્ષ નેક્સ્ટ યુ હોય તે પછી 1000 વર્ષો સુધી પછી એને પરિભ્રમ વસ્તુ એટલે મનુષ્ય ગતિ અને પછી બીજી ગતિ આપણે લઈએ કે જેવી રીતે તેની અંદરમાં બી પછી એવા પદ પડતા હોય કે ના એ ખાલી ભોગવવાના થાય, એ આવે બાંધવાના અને ભોગવવાના બને ઉદવા બને.
એમાં શું છે કે એક ભાવમાં બીજા ભાવના આયુષ અને ગતિ બંધાય, ત્રીજા ભાવનો ન બંધાય. માનો કે કોઈ પણ બંધ લાંબી સ્થિતિ નો પડ્યો શું તો ઉદય માં આવ્યા પેલા એમાં ફેરફાર થવાની શક્યતા છે. તમારો ટૂંકી સ્થિતિ નો પીડ્યો હોય લાંબો પણ થઈ જાય ને લાંબી સ્થિતિ નો પીડ્યો હોય ટૂંકો પણ થઈ જાય. એને શાસ્ત્ર ભાષામાં અપકર્ષણ અને ઉત્કર્ષણ કહે છે. સ્થિતિબંધ ની અંદર સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, પ્રદેશબંધ અને અનુભાગબંધ બંધના 4 પડખા છે. એમાં સ્થિતિમાં વધઘટ થાય છે ઉદયમાં આવ્યા પહેલા, ઉદયમાં આવ્યા પછી નથી થતું. એમ કે અત્યારે આપણું આયુષ ઉદયમાન છે, જ્યારથી આપણો જીવ માતાના ગર્ભમાં આવ્યો ત્યારથી આયુષ ઉદયમાન થયો. જન્મ થયો ત્યારે તો 9 મહિનાની આયુષ થઈ ગઈ. લોકો તો જન્મથી આયુષ ગણે છે કે આ 1 વર્ષનો થયો, પણ એ વખતે તો પણ 9 મહિના ઉમેરવાના આયુષમાં, તો ગણતરી સાચી કરવી હોય તો એ આયુષમાં કોઈ ફેરફાર ન થાય. એક સમય વધે નહીં, એક સમય ઘટે નહીં. જે કર્મ ઉદયમાં આવી ગયું એમાં કોઈ ફેરફાર નથી થતો. સંચિત કર્મ જ્યાં સુધી સત્તામાં રહ્યા છે એની અંદર સ્થિતિ વધે પણ ખરી અને સ્થિતિ ઘટે પણ ખરી, બે બને છે. પ્રકૃતિમાં પણ તેની તે પ્રકૃતિ પણ રહે અને પ્રકૃતિ બદલાય પણ ખરી. અશુભ ભાવના કર્મો બાંધ્યા હોય અને એની પ્રકૃતિ બદલતા એને શુભ પણ થઈ જાય ઉદયમાં આવ્યા પહેલા. શુભ ભાવ બાંધ્યા હોય એની પ્રકૃતિ પલટી એને અશુભ પણ થઈ જાય. ના, ભોગવવાના છે ક્યાં સુધી? ઉદયમાં આવે ત્યારે. એ પહેલા ઉદયમાં આવે ત્યારે સંચિત હોય એમાં પોતે ફેરફાર કરી શકે છે. એમાં પણ કેટલા નિધત અને નિકાચિત છે. જેમ કે ગતિ ગતિ ન ફરે, શ્રેણીક મહારાજા છે, મુનિરાજની અસાધના કરી એટલે એમને નરક ગતિ બંધાઈ ગઈ. પણ આયુષ બહુ મોટું બંધાણ
હતું.
અબજો ને અબજો વર્ષ નું આયુષ બાંધી લીધું. હવે શું
થયું?
હવે એમના પરિણામ ફર્યા, જ્યારથી એમના પરિણામ ફર્યા, માફી માગી, આખો ધર્મ પલટાઈ ગયો, ભગવાન મહાવીર સ્વામી મળ્યા, એના સમૂહ શરણમાં ગયા, ક્ષાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી, ક્ષાયિક સમ્યક દર્શન લીધું એમણે, એ જ ભાવમાં ગતિ નો ફરી, પણ આયુ સુધીમાં નહોતું આવ્યું તો પહેલી નારતીમાં આવી ગયા, નહીં તો ત્રીજી નારતીમાં જાત, કદાચ સાતમીમાં જાત. બહુ મોટો અપરાધ કર્યો હતો, પણ આયુ 84,000 વર્ષની થઈ ગયા. ફક્ત મિનિમમ આયુ 10,000 વર્ષની, 84,000 વર્ષનું રહી ગયું. આવતી 26માં પહેલા તીર્થંકર થશે. ગતિ નો ફરી, ગતિ ની નિકાચિત હતી, આયુષમાં સંક્ષેપ થઈ ગયો. એ સાગરોપમના આયુષ હતા એમાંથી 84,000 વર્ષે આવી ગયા. પણ કેટલીક પ્રકૃતિમાં ફેરફારો થાય છે, કેટલીક પ્રકૃતિમાં ફેરફારો નથી થતા. દોષ છે ને એ દાગ છે. કેટલાક કલર એવા હોય છે નીકળી જાય છે, કેટલાક કલર એવા હોય છે એનો દાગ નથી જતો. દર્શનમાં પણ સ્થિતિ ચૂકાય છે અને પ્રયોગ લબ્ધિમાં આવે છે ત્યારે એક કોડાકોડીની અંદર આવે છે. 70 કોડાકોડીની ઉત્કૃષ્ટ સ્થિતિ છે દર્શન મોહની. સૌથી વધારે લાંબી સ્થિતિ આ એક જ પ્રકૃતિની છે, 70 કોડાકોડી સાગરની. એમાંથી અંત કોડાકોડી સાગરમાં આવી જાય પ્રયોગ લબ્ધિ થાય ત્યારે. પ્રાયોગ લબ્ધિ, ચાર લબ્ધિ છે ને, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ, એમાં પ્રાયોગ લબ્ધિમાં આવે ત્યારે એક કોડાકોડી સાગરમાં આવી જાય. પછી જેમ જેમ મુમુક્ષુતામાં આવે દર્શનગુણની સ્થિતિ કપાતી જાય, દર્શનગુણનો અનુભાગ પણ કપાતો જાય, એના પ્રદેશ એટલે પરમાણુઓ પણ ઓછા થતા જાય. પ્રદેશ અને એની પ્રકૃતિ એની એ પણ મંદ થતી જાય. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ ચારે પડખામાં ફેર થતો જાય. એટલે જીવ જો સાચે રસ્તે ચડે તો એને બાંધેલા કર્મની બહુ ચિંતા કરવા જેવું નથી. હવે શ્રેણીક મહારાજાનો આપણે દાખલો લઈએ છીએ. તો શ્રેણીક મહારાજ પહેલી નારતીમાં ગયા, પણ ત્યાં ભેદજ્ઞાન વર્તે છે. બાહિરે નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ગતા ઘટે છે. અંદરમાં સુખ ભોગવે છે, બહારમાં લોકો જોવે છે કે આ નરકના દુઃખને ભોગવે છે, એ આત્મા અંદરમાં સુખને ભોગવે છે. એને તો પોતાથી પોતાના પરિણમનથી મતલબ છે, બહારના સંયોગથી એને મતલબ નથી. બસ વાત પૂરી થઈ. તમને અત્યારે શરીરમાં રોગ થાય ને દરદ થાય, એની પીડા થાય, પણ જો તમે એ પૂર્વ કર્મનો ઉદય આવ્યો બરાબર, હવે તમે અત્યારે વેદજ્ઞાન કરવાની ભૂમિકા સુધી જો પહોંચી ગયા હોય મુમુક્ષુતામાં, તો એ પીડાના નિમિત્તે તમે વેદજ્ઞાન કરો અને તમે તમારા દર્શનમાં કાપીને સ્વાનુભવ સુધી પહોંચી જાઓ, તો એ પીડા તમને નુકસાન કરનારી થઈ કે તમને લાભ કરનારી થઈ? પૂર્વ કર્મનો ઉદય આવ્યો એટલે પૂર્વ કર્મના ઉદયથી જરા પણ ડરવાની જરૂર નથી. પોતે પોતાની તૈયારી કરીને તૈયાર થઈ જાય એટલે એ બધા કર્મની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેને આવું એ હાલા આવે. બીજું હે, નિર્ભય થઈ જાય, કેમ કે પોતે તાકાત વાળો થઈ ગયો. શક્તિવાળાને લડાઈની બીક શું? તમને ગાડી ચલાવતા આવડે છે, પછી ભીડની બીક શું કે ગામમાં જશો અને કન્જેસ્ટેડ એરિયામાં શું થશે? તો કાંઈ નહીં, ત્યારે સાવધાનીથી ચલાવી લઈશું, એમાં કાંઈ વાંધો નહીં આવે. તમને સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય છે. જે કામ તમે કરો છો એનો સેલ્ફ કોન્ફિડન્સ છે, પછી વાંધો નથી તમને. તો આત્મવિશ્વાસ આવી જવાનો, પછી કાંઈ વાંધો નથી તમને. એવું જ છે કામ છે. એક ન્યાય એવો પણ છે કે જે કર્મો બાંધા છે તે અપરાધ તો તમે પોતે કર્યો છો. તમે દેવું કરીને આવ્યા છો, દેવું ચૂકવવામાં આના કારણે કરવાનો શું ફાયદો? એમાં પ્રમાણિકતા ક્યાં રહી? તમારા રૂપિયા હું જમે લાવ્યો, વ્યાજ શીખે દૂધે ધોઈને દેવા એ મારી ફરજ છે, બરાબર કે નહીં? અને મારી પાસે શક્તિ થાય તો તમારા ઘરે પહોંચાડવા આવું. એટલે આ તમારા રૂપિયા, આ એનું આજ સુધીનું વ્યાજ મહેરબાની કરીને તમે લઈ લ્યો, મારે હવે દેવું રાખવું નથી, કેમ કે મારી શક્તિ છે. એના બદલે તમે લેવા આવ્યા, પછી મારો નારાજ થવાનું કારણ શું? ઉદય તો ઘરે લેવા આવ્યા છે, ઉદય છે એ તો લેણદાર થઈને લેવા આવ્યા છે, તમે આનાકાની શું કરવાની? રાજી થઈને આપી દેવાના. સારું થયું ભાઈ સાહેબ મારો આટો બેચ્યો, નહીં તો મારે ઉદીરણા કરીને તમને દેવા લેવા આવવું પડતું. અને જ્ઞાની ઉદીરણા કરે છે, આ તપશ્ચર્યા હું છે ઉદીરણા છે. ઉપવાસ કરવાનું શું કારણ છે? એ અસા તો ઉભી કરવાની વાત છે કે નહીં? તો ઉદીરણા છે. ન લેવા આવે તો ઘરે આવીને દઈ જાઓ, પણ હવે મારે ચૂકતે કરવું છે એ વાત નક્કી છે, મારે લેણદેણ રાખવી નથી. આવી જ જાય, યથાર્થ નિર્ણય કરો એટલે કોન્ફિડન્સ આવી જાય. આત્મા અંદર થી મોક્ષ ના ભણકારા કરશે અને કોઈ ચિંતા નહીં રહે, અને સન્માર્ગે જીવ આનંદ કરતો કરતો આગળ વધશે. સુખી થતો થતો આગળ નહીં વધે, આનંદ કરતો કરતો આગળ વધશે ને પૂર્ણાનંદ ને પામશે. મુમુક્ષુ એ ભેદ જ્ઞાન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તો ભેદ જ્ઞાન ની ભૂમિકા સુધી પહોંચ્યો હોય તો મુમુક્ષુ આપણે શું કરીએ છીએ? મુમુક્ષુ હવે પ્રશ્ન કરવામાં ધ્યાન રાખવાનો છે કે મુમુક્ષુ આમ કરે એમ નહીં, કઈ ભૂમિકાનો મુમુક્ષુ શું કરે એમ પ્રશ્ન હોવો જોઈએ આપણો. કેમકે હવે આપણે મુમુક્ષુની ભૂમિકાઓ વિચારી છે, એના સ્ટેજ નક્કી કર્યા છે, તો કયા સ્ટેજમાં ઉભેલો મુમુક્ષુ શું કરે એમ પર્ટિક્યુલર પ્રશ્ન આવે તો એનો પર્ટિક્યુલર જવાબ આવે. મુમુક્ષુ તો જગનની મધ્યમ ને ઉત્કૃષ્ટ ત્રણ ક્લાસ છે, ત્રણ વર્ગ છે એના. હા, એટલે વેદનામાં પીડ્યો હશે ને, જે જીવ વેદનામાં આવ્યો હશે એને અસતાની ઉપેક્ષા થઈ જશે. અને હવે તો શું છે કે હજી તો મુમુક્ષુ તો આવી નથી, એટલે પેલા તો એ મુમુક્ષુ થયો નથી, એટલે મુમુક્ષુ શું કરે એ પ્રશ્ન નથી. મુમુક્ષુ થવા ઈચ્છે છે એવો જીવ શું કરે એ વાત છે. મુમુક્ષુ થવાની એની ઈચ્છા છે, એને વિજ્ઞાન આદિમાં પ્રવેશ કરવો છે, એવા જીવે શું કરવું? એ તો એની યોગ્યતા પ્રમાણે પરિણામ થવાના છે. એ વખતે એ ભૂમિકા એવી છે, જે જીવ હજી વેદનામાં આવ્યો નથી એના પરિણામનો કોઈ ભરોસો નથી. ક્યારે એના પરિણામ કેટલા બગડશે એ આપણે કહી ન શકીએ. વિભિન્ન પ્રકારની યોગ્યતા વાળા જીવો છે, એ પહેલાની જે યોગ્યતા છે એમાં વિધવિધતા અને વિચિત્રતા એટલી બધી છે કે એનો કોઈ આપણે હિસાબ કાઢી શકીએ એવું નથી કે આને આમ જ થાય. હવે આપણે એવા જીવને માર્ગદર્શન જોતું હોય તો એટલું કહી શકીએ કે તમે તમારા આત્મહિતની આત્મકલ્યાણની ભાવનામાં રહો, વેદના ભલે ના આવી હોય એ ભાવના ઉત્કૃષ્ટ થઈ વેદનામાં આવશો. વેદનામાં કયો જીવ આવે છે? જેને આત્મકલ્યાણની ને ભવભ્રમણની છૂટવાની ભાવના ઉગ્ર થાય એ જીવ આવે છે. બીજો જીવ તો આવી શકતો નથી. તો જે નથી આવી શકતો અને નથી આવ્યો એનો અર્થ એ હજી ભાવના એની નથી આવી, જે જોઈએ એ પ્રમાણમાં ભાવનાની ડિગ્રી નથી. હવે પ્રશ્ન ઉઠ્યો છે એ સામાન્ય ભાવનાથી ઉઠ્યો છે. પ્રશ્ન ઉઠ્યો છે એ તો કોઈ સામાન્ય ભાવના છે ત્યારે ઉઠ્યો છે. શું કે એ વખતે શું કરવું? તો કે એને ભાવના વધારવી છે, આત્મહિતની ને આત્મકલ્યાણની ભાવના વધારવી છે. એટલું એ કરી શકે એ ભૂમિકામાં, અને એટલું કરી શકે તો એને અસાતાભેદની આદિ કોઈ પણ પ્રતિકૂળ સંયોગનું દુઃખ હળવું થશે. કેટલું થશે? થોડું હળવું થશે, આથી વધારે ક્યાં કોઈ પરિસ્થિતિ નથી રહેતી. એમ વાત છે. આ ક્રમ યથાયોગ્ય પણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, ભંગાઈશ નહીં અને નિર્ભય થઈશ. એટલે પોતાને ભય નહીં રહે. તમે કહીએ છીએ ક્રમે જો તું આગળ વધો તો તું નિર્ભય થઈ જઈશ, એમાં કઈ સવાલ નથી. એટલે એવી ક્ષણ પણ આવે છે મુમુક્ષુતામાં પ્રવેશ કર્યા પછી, એ ક્ષણ આવે છે. અને કોઈને સત્પુરુષના યોગે પણ એ ક્ષણ આવે છે કે હવે મને વાંધો નહીં આવે, અને એ રીતે પણ એ નિર્ભય થઈ જાય છે. એ બહુ સારી યોગ્યતા સૂચવે છે. હા, પછી તો આવે છે, એમાં કઈ સવાલ જ નથી. પછી તો આવે છે, પણ એ પહેલા પણ કોઈને એવી યોગ્યતા હોય છે તો અંદર થી ભણકાર આવે છે. એમાં શું છે કે આ જે પ્રકરણ ને આ જે વિષય ચાલે છે પરમાર્થ નો, એ પરમાત્મ કલ્યાણ નો વિષય ચાલે છે. કોઈ કોઈ જીવને એવી યોગ્યતા હોય છે કે એવું સત્શ્રવણ થતા એને એકદમ અતિશય રૂચિના અને રસના પરિણામ થઈ આવે, એવી યોગ્યતા વાળા જીવ હોય. અને એ રીતે એનો સત્સંગ વિશેષ પ્રમાણમાં થયા કરે ને, ચાલુ રહે, અને સત્સમાગમમાં એ જીવ રહે તો એને ક્યારેક એવું બને છે કે હવે મારો આત્મા મને એમ કહે છે કે તારું લાંબુ પરિભ્રમણ નથી, હવે હવે તારો છુટકારો થઈ જશે, એવું બને છે. પણ એના ઉલ્લાસિત પરિણામોને કારણે એવું થાય છે. એને જે અંતરથી ઉલ્લાસ આવે છે એ સત્શ્રવણમાં સતનો ઉલ્લાસ છે. આમ ઓળખાણ નથી થઈ. જે પરિણતિથી આપણે ઓળખાણ ગણીએ છીએ પહેલું સંકેત, એ ભલે નથી થયું, પણ એનો ઉલ્લાસ સત્શ્રવણ વખતે એનો જે ઉલ્લાસ, એમાં એને સત્પુરુષનો સ્વીકાર કર્યો છે ત્યારે એનો ઉલ્લાસ આવ્યો છે. સ્વીકાર કર્યો, એવી પણ એક ભૂમિકા છે. આમાં ઘણા સૂક્ષ્મ અને ઘણી યોગ્યતાના અને ઘણી જાતના પાસા છે, આમાં કેટલાય પ્રકાર છે આની અંદર. અને એટલા માટે એનો બહુ ચોક્કસ ક્રાઇટેરિયા જે કૃપાળુદેવે બાંધ્યો એ અમુક લાઈન પકડવાના પછીની વાત છે. પહેલા પણ કેટલાક પ્રકારો છે, આગળના ભાગમાં આજે એમણે લાઈન કહી એટલામાં નિશ્ચિત થઈ જાય, એ લાઈનમાં પડી જાય તો એ લાઈને ચડી ગયો. વેદનાથી, મુમુક્ષુતામાંથી અને અવલોકનથી માંડીને કઈ બરાબર એ નિશ્ચિત લાઈનમાં આવી ગયો, એની કેડી છે. મોક્ષ માર્ગ છે એ હાઈવે છે, પણ કૃપાળુ દેવે આજે બતાવ્યું ને એ કેડી છે, એટલે આપણે નિર્ભાન દર્શનની કેડી એવું નામ આપ્યું છે. ઇટ ઇઝ એપ્રોચ વે ટુ ધી હાઈવે. એનો એપ્રોચ બરાબર છે કૃપાળુ દેવે કહ્યો, અને એ કુદરતી આવી જાય એ લાઈને ચડી ગયો જીવ તો મોક્ષ માર્ગ સુધી પહોંચી જવાનો. એ લાઈન હાથમાં ન આવી હોય કોઈ પણ યોગ્યતા ને અયોગ્યતાના ઘણા પ્રકારો છે, અને બહુ વિશાળ વિષય એનો છે. હા, એટલે એનું કોઈ નિશ્ચય ન કરી શકાય, અને એનું કોઈ ધોરણ ન બાંધી શકાય, અને એની માટે ડેફિનેટ કોઈ વાત ન કરી શકાય. હા, એના માટે ઓપન માઇન્ડેડ રહેવું પડે. કોઈ જીવ માટે કાંઈ બાંધીને ન બેસી જવાય કે આનું આમ જ થશે, આનું આમ જ થશે. વર્તમાન ઉપરથી જોવાય નહીં એનું કઈ. એની એ ગર્ભિત યોગ્યતાનો વિષય બહુ જબરદસ્ત છે. વર્તમાનમાં એનું કાંઈ યોગ્યતા વાળું ન દેખાતું હોય, અને ગર્ભિત યોગ્યતા એવી હોય કે અમુક કાળે એ જીવ કામ કરે એટલે તમને આશ્ચર્ય થાય, ફેન્ટાસ્ટિક કામ કરી લે. પલટો મારે એટલે એવો પલટો મારે આપણને આશ્ચર્ય થાય.
હે,
જ્ઞાની માં શું છે કે કોઈ ઉપયોગ ચાલી જાય જ્ઞાની નો, કેમ કે તો પર વિષય છે ને, કોઈ જીવ માટે ઉપયોગ ચાલી જાય અને એવા પોતાના નિર્મળ સ્વરૂપ જ્ઞાનમાં આવી જાય તો આવી જાય. માટે જ્ઞાનીઓ બહુ ઉપયોગ દેતા નથી. નાનું હું, નાનું હું, નાનું હું, નાનું હું, કેમ કે કેટલા આવે એનું બધાને ક્યાં વિકલ્પ કર્યા કરે, કેટલાકના વિકલ્પ કરે તો પોતાનું ખોઈ દે, એ તો પોતાના રસ્તે આવેલા જાય છે. તમને નિર્મળ સ્વરૂપ જ્ઞાનમાં કેવળ જ્ઞાનની લબ્ધિ પડી છે, ક્યારે કઈ વાત સુધી જાય ને કઈ વાત આવી જાય એનું કઈ હિસાબ કિતાબ રહેતો નથી. કોઈ જીવ માટે વાત આવી જાય પણ આવી જાય તો આવી જાય એવું છે. જ્ઞાનની નિર્મળતા છે એ જબરદસ્ત વિષય છે. શ્રુત જ્ઞાનની નિર્મળતા છે એ પણ બહુ વિશાળ અને બહુ ઊંડો વિષય છે. કેમ કે એ તો કેવળ જ્ઞાનનો કટકો છે, એ તો એનું કાંઈ ક્યારે શું કે અંદરમાં આવી જાય શું ખબર પડે. એનો લોકાલોકનો વિષય છે. ઉમાસ્વામીએ સૂત્રમાં શું બાંધ્યું કે જેટલો વિષય કેવળ જ્ઞાનનો છે એટલો જ મતિ શ્રુતનો છે. છદ્રવ્યને સ્વીકાર્યા છે ને એને, કેવળ જ્ઞાનમાં છદ્રવ્યનું સ્વરૂપ છે, પ્રત્યક્ષ છે અને પરોક્ષ છે. ફેર કેટલો છે એમણે ઉતાર્યું કે કેવળ જ્ઞાન જેટલો વિષય છે તો ફેર કેટલો કે કેવળ જ્ઞાન ને પ્રત્યક્ષ છે અને પરોક્ષ છે એટલો જ ફેર છે. એટલે વિષય તો એટલો જ છે, એટલા વિષયમાં ક્યારે હું વાત આવે એનું શું ખબર પડે. તાકાત તો ઘણી છે, શક્તિ તો ઘણી છે, જ્ઞાન તો દરિયો છે. ભવિષ્યનું નહીં કરવું, ભૂતકાળનું નહીં કરવું કે આ પ્રમાણે ન થયું હોત તો સુખ થાત એવું સ્મરણ ન કર, એ ભૂલી જા. ભૂતકાળની વાતને તો ભૂલી જા. તો આટલું આ પ્રમાણે હોય તો સારું એમ આગ્રહ ન કરી રાખ. વર્તમાનની વાત કરી હવે, કે વર્તમાનમાં કોઈ સંયોગ વિયોગ માટે આગ્રહ નહીં હોવો જોઈએ તારો. આમ હોય તો ઠીક એમ કરીને આગ્રહ રાખીશ, કસાય થયા વિના નહીં રે. આગ્રહ રાખીશ તો કસાય થયા વિના નહીં રે. અને પર પદાર્થના પરિણામનો તને આગ્રહ છે નો પણ, એ પદાર્થ સ્વતંત્ર છે અને સ્વતંત્ર પરિણમે છે. તારા આગ્રહનો કોઈ અર્થ નથી, તારા આગ્રહ પ્રમાણે એનું પરિણમન બંધાયેલું નથી. માટે આગ્રહ છો બસ, વર્તમાનમાં આગ્રહ છેડ્યો એટલે લેટ ગો થઈ ગયો. ગાવા દો, જેમ થયું તેમ ગાવા દો, જેમ થયું તેમ ગાવા દો. પરિણામમાં અનુચિત અશાંતિ ઊભી થવાનું કારણ નહીં બને. તને ખોટી અશાંતિ ઊભી નહીં થાય અને સરળતાનો મોટો ગુણ કેળવાશે. તો સરળતાનો બહુ મોટો ગુણ મુમુક્ષુતામાં છે, એ કેળવાશે. તો જાવા દો ને, જે થયું જાવા દો ને. કૃપાલદેવ એક બહુ સરસ શબ્દ વાપર્યો છે, પરેચ્છાનું ચારીને શબ્દ ભેદ નથી. 25મા વર્ષમાં આવે છે. પરેચ્છાનું ચારીને શબ્દ ભેદ નથી. કુટુંબ પરિવાર જે કાંઈ પોતાનું જે સંયોગો છે એમાં પરેચ્છાનું ચારી થઈ જવું. આમ કરવું છે કે હા, એમ કરવું છે કે હા, થતું તમારી ઈચ્છા પ્રમાણે. રોટલી કરવું ભાખરે કે તમને ભાવે એ, આજ તો અમારે ખીચડી બનાવવાનું મન છે, બહુ સારું. કરે છે અનુસારી બીજાની ઈચ્છા પ્રમાણે આવેલા જાવ. આ કામ આ રીતે કરું, પેલા આ કરવું છે ને પછી આ, બહુ સારું એમ કરો. ના ના, એમની પેલા આ કરવું જોઈએ ને પછી આ કરવું જોઈએ, એ માથાકૂટ માં ઉત્તર માં એમ કે છે સત્તા ભોગવવી અને ઉપાધિ ન ભોગવવી એ અશક્ય ને અસંભવિત છે. ઉપાધિ ને સત્તા એક સિક્કાની બે બાજુ છે. પછી દુકાનમાં કે ઘરમાં સત્તા ભોગવવાનો એને હળવદ બી ને નાના ને સત્તા નાખી દેવી, સત્તા તું ભોગવ એ રાજી થઈ જશે. એને ખબર નથી કે આપણે ઉપાધિ ટાળી, ઉપાધિ તો પોટલો એને માથે નાખ્યો. સત્તા ભોગવવી અને ઉપાધિ ન કરવી એ કોઈ દી નહીં બને. જેને સત્તા ભોગવવી હોય એને ઉપાધિનો ટોપલો લઈને ફરવું જ પડશે. અને એ સત્તાવાળો તો એમ કહેશે કે મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, હું કહું એમ થવું જોઈએ, બીજી રીતે નહીં ચાલે. એને આગ્રહ થશે, કસાય થશે, ક્રોધ થશે. માનથી તો ભીરો છે, સત્તાવાળો માનથી તો ભીરો છે. એને 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 ક્રોધ થયા વગર રહેવાનો નથી. એ માનનું ક્રોધનું દુઃખ ભોગવા અને ઉપાધિનું દુઃખ ભોગવા વગર રહેવાનો નથી. જે વિજ્ઞાન છે જીવનું, એમાં જીવ કેમ દુઃખ ભોગવે છે, શા કારણે, કેટલા કેટલા કારણોથી જીવ દુઃખ ભોગવે છે, અને સુખી થવું હોય તો એને કેવી રીતે થવું જોઈએ એનું વિજ્ઞાન સમજીએ અને પોતામાં પોતામાં જે ફેરફાર કરવો છે કરી દઈએ. આટલી જ વાત છે. બહારનું તો હાલવાનું, એમાં હાલવાનું પ્રારબ્ધ પ્રમાણે, કોઈની ઈચ્છા પ્રમાણે હાલતું નથી, પ્રારબ્ધ પ્રમાણે ચાલવાનું તે ચાલવાનું. કોઈ એમ માને કે હું સાવધાની રાખું છું, દરકાર રાખું છું, મારી આવડત છે, ચતુરાઈ છે, હોશિયારી દાપણ છે, એટલે બધું હરખું હાલે છે, એ વાતમાં કાંઈ માલ નથી. એ ભ્રમણા છે, એ ભ્રમણા સિવાય બીજું કાંઈ નથી. શું કહ્યું? આટલું આ પ્રમાણે હોય તો સારું, એમ આગ્રહ ન કરી રાખ. આને મારા પ્રતિ અનુચિત કર્યું એવું સંભાળતા પણ ન શીખ. વિચારતા તો ન શીખ, પણ એ સંભાળી છે નહીં કોઈ દિવસ કે આણે મારું આટલું ખરાબ કર્યું હતું, એ સ્મરણ ન કરીશ. જે કાંઈ થયું એ પૂર્વકર્મના ઉદયથી થયું છે, એ તો બિચારો નિમિત્ત છે. એની અંદર ભલે એનો ઈરાદો ખરાબ કરવાનો હોય તો એ નિમિત્ત છે, કોઈના ઈરાદાથી ખરાબ થતું નથી. કાંઈ શું થાય છે પૂર્વકર્મ અનુસાર, પણ માણસને ઘણી વાર કૂતરા જેટલી અક્કલ હોય છે. એ કૂતરાને કોઈ લાકડી મારી, કૂતરાને લાકડી મારી, દંડીકો છૂટો છૂટો દંડીકો માર્યો ને એને વાગ્યો હરખાઈનો, કૂતરો લાકડાને લાકડીને બટકું ભરવા માંડ્યો. જોતો નથી કે મારનાર કોણ છે, બટકું ભરવું તો એને તું ભરે, એને વડે લાકડીને બટકું ભરે છે. એમ કોઈ ખરાબ કર્યું ને, કઈ ખરાબ કરનાર એ લાકડીનો કટકો છે, જેને ખરાબ કર્યું ને એ લાકડીનો, એને એને બાજે છે, એના ઉપર ક્રોધ કરે છે. અને એને એને કેમ પ્રતિકૂળતા આપી એમ વિચાર કરે છે. પણ તારો મારો એ લાકડીનો ફેંકનાર તો તારો પૂર્વકર્મ છે. ફેરફાર કરવો હોય તો પૂર્વકર્મ પૂર્વકર્મમાં કરીને વર્તમાનના કઈ પુરુષાર્થ કરીને તો એ ફેરફાર થઈ શકે એમ છે. એ ફેરફાર કરતો નથી અને ઓલો લાકડીના કટકાને બટકા ભરે છે, આ તો અક્કલ કૂતરા જેટલી છે. આવું બધું છે. ડાયામાં ડાયા માણસને એની બુદ્ધિ કેટલી હાલે છે એમ સમજાવીએ ત્યારે સમજવા જેવી વાત છે.
દુનિયા
શું છે ને, જ્ઞાનીઓનું જે જ્ઞાન છે ને એ લૌકિક બુદ્ધિથી સુપર ઇન્ટેલિજન્સ વાળું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશી લક્ષે લો, દુનિયામાં છે ખબર કોઈને? સૌ દોડે છે, અમેરિકા વાળો હોય કે ઇંગ્લેન્ડ વાળો હોય કે હિન્દુસ્તાન વાળો હોય, સૌ દોડે છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એ ખબર છે? કાંઈ ખબર નથી, એક જ બાજુની દોડ ચાલે છે. અલૌકિક વિચારો છે આ બધા. આને મારા પ્રત્યે અનુચિત કર્યું એવું સંભાળતા ન શીખ. કેમ? એ તારે એવું સંભાળતો, એ તારી વિચારની પદ્ધતિ ઉલટી છે, એ વિપરીત પદ્ધતિ છે, એવું વિચારવું નહીં કર્યું. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એવું સ્મરણ ન રાખ. આણે મારા પ્રતિ ઉચિત કર્યું એટલે શું છે? એકને એ દુશ્મન ગણે છે, બીજાને મિત્ર ગણે છે, એમ કરે છે કે આ મારો મિત્ર છે એટલે એને મારું સારું કર્યું, આ મારો દુશ્મન છે એટલે એને મારું ખરાબ કર્યું. બે માં તારા પૂર્વ કર્મ જ છે, બે માં એક રાગ નું કારણ નિમિત્ત ને એક દેશ નું નિમિત્ત છે. તારે તો રાગ દ્વેષ મટાડવા છે કે રાગ દ્વેષ કરવા છે? મટાડવા હોય તો સિદ્ધાંત આ છે કે એ સ્મરણ નહીં કરવાનું, એ વાત જ ભૂલી જશે. પૂર્વગ્રહ એટલે પૂર્વગ્રહ બંધાય એટલે શું થાય? શૈલ્ય રહી જાય, પ્રેજ્યુડાઈસ ઉભો થઈ જાય. એ શૈલ્ય છે એ જીવના પુરુષાર્થને રોકનારું મોટામાં મોટું કોઈ કારણ હોય, જે કારણ અજ્ઞાત કારણ છે, પોતાને ખબર ન પડે કે મને કોના પ્રત્યે કેટલું શૈલ્ય છે. અમે એકવાર સત્સંગની અંદર ચર્ચા કરતા હતા ત્યારે એક વાતની સ્પષ્ટ સૂચના કરેલી કે જુઓ ભાઈ, તમારે તમારા કુટુંબીઓ સાથે, વેપારીઓ સાથે, મિત્રમંડળ સાથે કે મુમુક્ષુઓ સાથે ઉદય છે. ઉદયનો જે સર્કલ છે એ આટલું છે. વિચારી લેજો, કોઈ એક વ્યક્તિ પ્રત્યે પણ તમને કાંઈ પૂર્વગ્રહ રહ્યો છે એનો વિચાર કરી લો, ઊંડો વિચાર કરો, થોડા લાંબા સમય માટે પણ વિચાર કરી લો, અને હોય તો કાઢી નાખો. કોઈ વ્યક્તિ માટે કોઈ શૈલ્ય રહ્યું એટલે એ અંદર ગયેલો કાંટો છે, એ તમને દરદ કરે છે, એ અવરોધ કરે છે તમને તમારા આત્મહિતના પુરુષાર્થની યોગ્યતાને રોકી રાખશે, યોગ્યતા તમારી રોકાઈ જશે. કેમ કે દરેક જીવની પર્યાય સમયે સમયે પલટાય છે, એ પલટી જશે અને તારું શૈલ્ય એમને એમ રહી જશે. મોટો અપરાધ તો તે એ કર્યો કે તે પર્યાયને દ્રવ્ય માન્યો. પર્યાય પલટે છે, દ્રવ્ય તો પલટતું નથી. પર્યાય પલટતી પર્યાયને તે પલટતી પર્યાય માની નહીં, તો એને ચોક્કસ સ્થિતિ આપી દીધી કે આ તો આવો જ છે, આ તો આવી જ છે, તારી યોગ્યતા રોકાઈ જશે, એને કાંઈ નુકસાન નહીં થાય, યોગ્યતા તારી રોકાઈ જશે. માટે વિચારી લેજો અને વિચારીને આવજો, કાલે આવો ત્યારે 24 કલાક છે હાથમાં, અત્યારે થોડો વિચાર ચાલે તો ઠીક છે, આખા દિવસમાં 24 કલાકમાં પૂરો વિચાર કરીને કાલે આવો કે ક્યાંય આ જીવને શૈલ્ય નથી, કોઈના માટે નહીં રાખો. માથાનો વાડનાર હોય તો એના માટે શૈલ્ય નહીં રાખો. સિદ્ધાંત અહીં સુધી અંદરમાં બાંધી લેવો, નિર્ણય આટલો સુધી બાંધી લેવો. ગમે એવો ગળા કાપ દુશ્મન હોય, ભગવાન આત્મા છે, ભગવાન એને ભગવાન આત્મા જોવે છે, એ ભગવાનની દ્રષ્ટિ છે. પ્રભુ તમે જાણગ રીતિ, આ જાણવાની ભગવાનની રીતિ આ છે. કોઈ જીવ માટે કોઈ પ્રેજ્યુડાઈસ નહીં રાખો. જુઓ તમે કેટલા હળવા છો, આટલું થયા પછી તમે કેટલા હળવા છો એ તમે અનુભવ કરશો, તો તમને એમ લાગશે હળવા કેવી સુંદર વાત છે, આપણે તો હળવા ફૂલ જેવા થઈને ફરીએ છીએ, કોઈને માટે કાંઈ ન રાગ ન દ્વેષ, બે બાજુ લીધે છે, એટલે એટલી પ્રતિકૂળતા અનુચિત માટે નથી, ઉચિત કર્યું એના માટે પણ વાત લીધી છે. આમ તો વિતરાગ માર્ગ છે, રાગ ને દ્વેષ બે મટાડવાની વાત છે. ત્યારે જાગ્રત રહેવાનું, જાગ્રત અને ઘણા માણસ બોલે છે ને કે એને મને શરીર મારી હોત તો વાંધો નતો, પણ આ શબ્દો જે કીધા ને એ તો મારી જિંદગી ભર એની અસર નહીં જાય. ખોટી લાઈન છે, કઈ નહીં, તને એના એનો ભાવે આઈડિયો નથી, એનો ભાવ એના આત્મામાં છે ને એ શબ્દો તને આઈડિયા નથી, તારે લેવા કે દેવા, કાંઈ કોઈના માટે કાંઈ રાખવાની જરૂર નથી, બધા ભગવાન આત્મા છે, આપણે આપણું કામ કરી જાઓ, કામે લાગી જાઓ. સત્સંગમાં બાધા પહોંચાડે તો એટલે આપણા પૂર્વકર્મો, આપણે બાધા પહોંચાડી છે કોકને, શું કર્યું છે, આપણા ઉપલક્ષણ કાંઈ ઓછા નહોતા, આપણે બીજાને બાધા પહોંચાડી છે એટલે અત્યારે કોઈ બાધા પહોંચાડવામાં નિમિત્ત થાય છે. એટલે એ ઓલી લાકડીનો કટકો છે એને બટકા ભરવાની જરૂર નથી, એ તો નિમિત્ત છે, પૂર્વકર્મ તો આપણું છે. એ જીવ ફરીને કોઈને બાધા નહીં પહોંચાડતો, તો અત્યારે તને બાધા પહોંચાડે તો વસનું લાગે છે, હવે ફરીને તું કોઈને બાધા નહીં પહોંચાડતો, એવું કામ નહીં કરતો. એટલું બોધ લેવાનો છે, ઉદય આવ્યામાંથી બોધ લેવાનો છે. સમાધાન કરી લઈશ, પણ નુકસાન તમને છે, તમે તમારા નુકસાનને વિચારો, ન વિચારી શકો તો કઈ નહીં, મારા હિત માટેનો રસ્તો તો હું કરી લઈશ મારી મેળે, મારા હિતનો રસ્તો તો હું મારી મેળે કરી લઈશ અને કરી લેવાનો. આત્મહિત માટે મક્કમતા તો હા સરળતા